તારીખ 8/3/1998 શ્રી મદરાજચંદ્ર પત્રાંક 609 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 620
શ્રી મદરાજચંદ્ર વચનામૃત પત્ર 609 પાનું 469 તેર પેરેગ્રાફમાં આ પત્ર લખાયો છે. નાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારા વચનો છે આમાં. એમણે 13મો પેરેગ્રાફ પૂરો કર્યા પછી એટલા શબ્દો વાપર્યા છે કે સંક્ષેપમાં લખાયેલા જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારા આ વાક્યો મુમુક્ષુ જીવે પોતાના આત્માને વિશે નિરંતર પરિણામી કરવા યોગ્ય છે અને જે વચનો જે વાક્યો પોતાના આત્મગુણને વિશેષ વિચારવા શબ્દરૂપે અમે લખ્યા છે. અમે અમારા માટે પણ લખ્યું છે, આત્મગુણ માટે પણ લખ્યું છે, આત્મગુણને આવિર્ભાવ કરવા માટે પણ લખ્યું છે અને મુમુક્ષુ જીવે તો નિરંતર પરિણામી કરવા યોગ્ય છે. કેમ કે જ્ઞાનીના માર્ગનો આશ્રય થાય એવા આ વચનો છે, એવો એમાં ઉપદેશ છે, એ પત્રનો વિષય છે. એક શબ્દમાં કહીએ તો સત્સંગનું મહત્વ કેટલું એ પત્રનો વિષય છે. સત્સંગનું મહત્વ કેટલું એ આખા પત્રનું કેન્દ્ર સ્થાન મહત્વ બતાવવાનું છે. સત્સંગનું મહત્વ દર્શાવવાનો આ પત્રની અંદર બન્યું છે. સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. વિષય સત્સંગનો હોવા છતાં પણ એ સત્સંગ નિર્વાણની સમીપતાનું કારણ હોવાથી મોક્ષથી વાત શરૂ કરે છે. સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી એટલે જેવું સ્વરૂપ છે પરિપૂર્ણ શુદ્ધ, તેવી જ સ્થિતિ એટલે પરિપૂર્ણ શુદ્ધ દશા થવી તેને શ્રી વિતરાગ પરમેશ્વરે મોક્ષ કહ્યો છે. મોક્ષ એનું નામ છે. આ અસ્થિ વાત લીધી. નાસ્તિથી સર્વ પ્રકારના દોષનો નાશ થવો, દોષના ફળ સ્વરૂપે જન્મ મરણનો નાશ થવો એને મોક્ષ કહેવામાં આવે છે. અથવા દોષના નિમિત્તે થતા નિમિત્તે બંધાયેલા કર્મનો નાશ થવો એવી નિષ્કર્મ દશાને પણ મોક્ષ કહેવામાં આવે છે. એ નાસ્તિથી વાત છે. અસ્થિ નાસ્તિથી બંને પ્રકાર લઈ લ્યો એટલે પછી એમાં બીજી દલીલને કે બીજી વાતને અવકાશ રહેતો નથી એવું મોક્ષનું સ્વરૂપ છે. આસ્તિકીય દર્શનો મોક્ષને સ્વીકારે છે પણ જૈન દર્શનમાં મોક્ષનું સ્વરૂપ છે એવી રીતે સ્વીકારતા નથી. એટલે અસ્થિ નાસ્તિ બંને રીતે મોક્ષનું સ્વરૂપ જીનાગમને વિશે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. હવે સહજ સ્વરૂપે સ્થિતિ એવો જે શબ્દ વાપર્યો એનું એક બીજું પણ અર્થઘટન છે, એ લીધે છે આમાં બીજા વચનમાં કે સહજ સ્વરૂપથી જીવ રહિત નથી. પોતાના સહજ સ્વરૂપને ક્યારે જીવે ત્યાગ્યું નથી, સહજ સ્વરૂપ ક્યારે નાશ પામ્યું નથી. અનાદિ અનંત જીવ સહજ સ્વરૂપ રૂપે જ છે, એથી રહિત ક્યારે થયો જ નથી. પણ તેનું ભાન અનંતકાળથી સંસાર અવસ્થામાં પરિભ્રમણ કરતા જીવને ક્યારેય થયું નથી. સહજ સ્વરૂપ તો બધાને છે, પણ તેનું ભાન નથી. તેથી તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, જે થવું એ ભાન થવું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. કેવી રીતે? કે દરિદ્ર માણસને એ કલ્પના છે કે હું દરિદ્ર છું, પણ ખરેખર એના જ ઘરમાં, એના જ ઓરડામાં, ઘરના ઓરડામાં અઢળક સંપત્તિ પૂર્વજોની દાટેલી હતી, પણ એને ભાન નહોતું. તો એ ઘરે ઘરે ભીખ માગતો હતો. વાસ્તવિકતા એ બહુ મોટો શ્રીમંત હતો, પણ એને ખબર નહોતી. એવી સંસારમાં પરિભ્રમણ કરતા જીવની સ્થિતિ છે. પોતે ત્રણ લોકનો નાથ હોવા છતાં પણ, સર્વગુણ સંપન્ન હોવા છતાં પણ, મૂળ સ્વરૂપે પરમાત્મા હોવા છતાં પણ ભાન નથી. એટલે વર્તમાન કર્મજનિત પર્યાય રૂપે પોતાને માનીને વર્તે છે, બિહેવ કરે છે. પછી ઠંડી દાળ આવે તો અણગમો થાય, પણ હું પરમાત્મા એ વાતનું સ્મરણ છે, વિસ્મરણ છે, અનાદિથી એનું વિસ્મરણ છે. તો સહજ સ્વરૂપે સ્થિતિ તે એક મોક્ષ દશાની પણ વાત છે, સંપૂર્ણ શુદ્ધિની પણ વાત છે, અને જીવને પોતાના સહજ સ્વરૂપનું ભાન થવું તેને પણ સહજ સ્વરૂપની સ્થિતિ જ કહેવામાં આવે છે, જે ચોથા ગુણ સ્થાને થાય છે. કેમ કે એ દરિદ્રીને ખબર પડી કે મારા ઘરમાં ખજાનો છે, તો એ શ્રીમંત થઈ ગયો ભાવમાં. તો કપડાં ફાટેલા છે, મકાન પણ ખંડેર થઈ ગયું છે, ઘરમાં કોઈ ફર્નિચર રાચ રચેલું છે નહીં, કપડાં સારા નથી તો દાગીના હોવાનો સવાલ નથી, પણ એ શ્રીમંત થઈ ગયો. જેવો એણે પોતાનું ધન જોયું, કોઈ એને બતાવ્યું કે ભાઈ તારા પૂર્વજો તો અઢળક સંપત્તિવાળા હતા, અને ક્યાંય એણે સંપત્તિ ખોઈ નથી વેપારમાં, એ ઠેઠ સુધી એને જાળવી છે, પણ ક્યાં રાખી છે એ કોઈને ખબર નથી, પણ એ ક્યાંય રાખે નહીં. બીજે જગ્યાએ તો રાખે નહીં, હોય તો તારા ઘરમાં જ હોય ક્યાંક. એમાં ઘરે તો પેલા ગાર થતી હતી, પોપડા ઉખડી જાય. એ પોપડા ઉખડતા કોઈ વજનદાર ચીજ પડીને ખાડો પડી ગયો, ને ખબર પડી ઘરે અહીંયા તો કંઈક મોટું વાસણ છે, અવાજ આવ્યો, ખખડ્યું, ખોદ્યું ત્યાં, એને સોનાના ચરુમાં રત્નો ભરેલા જોયા. શ્રીમંત થતા કેટલી વાર લાગી? ખજાનો જોયો એટલી જ. એમ અનાદિ અનંત અબધ સ્પષ્ટ એવો જે આત્મા છે, જે કર્મથી બંધાયેલો નથી ને સ્પર્શાયેલો નથી, એને સમ્યક દર્શનમાં જોવે એ મોક્ષ એક ન્યાયે થઈ ગયો. એક ન્યાયે એને મોક્ષ થઈ ગયો. કેમ કે મારો આત્મા બંધાયેલો નથી એ વાત સ્પષ્ટ જોવામાં આવે છે, અનુભવ ગોચર થાય છે. એ પણ સહજ સ્વરૂપે સ્થિતિ છે. હવે એ ભાન કેમ ન થયું જીવને, એનું કારણ લે છે કે સંગના યોગે અહીંથી અસત્સંગ અને સત્સંગનો વિષય છેડ્યો પોતે. આટલી મોક્ષની વાત કર્યા પછી સંજ્ઞા યોગે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે. એટલે જે કર્મ સંયોગે પરિસ્થિતિ ઊભી થઈ, હું તેવો આવા સંયોગ વાળો, હું આવા વાળો, આ વાળો, આ વાળો, આ વાળો, આ વાળો, શરીરવાળાથી માંડીને નસીબવાળાથી માંડીને અનેક પ્રકારના સંયોગ વાળો હું, એવા સંઘના યોગે આ જીવ મૂળ સ્વરૂપની સહજ સ્થિતિને ભૂલ્યો છે. અને તપાસે તો તરત જ એને ખબર પડે એવું છે. એ વાતને પોતે અત્યારે તપાસે તો તરત ખબર પડે એવું છે. એ સંઘના યોગની નિવૃત્તિ એ સહજ સ્વરૂપનો અપરોક્ષ ભાન પ્રગટે છે, એટલે પ્રત્યક્ષ ભાન પ્રગટે છે. પરોક્ષને અલગાડ્યો એટલે પ્રત્યક્ષ થઈ ગયો. સંઘના યોગે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે. એ સંઘની નિવૃત્તિ કરે એટલે શું? કે હું સંઘવાળો છું એ કલ્પનાની નિવૃત્તિ કરે. જગતમાં છ દ્રવ્ય એક જ જગ્યાએ રહેલા છે. જ્યાં પોતે છે ત્યાં બાકીના છ દ્રવ્યો છે. એટલે એ રીતે સંયોગનો નાશ કદી કોઈ કોઈનો થતો જ નથી. સિદ્ધાલયમાં પણ છે દ્રવ્યો છે અને બધી જગ્યાએ સૌ બ્રહ્માંડમાં છે દ્રવ્યો સંયોગ રૂપે છે. સંયોગ વાળો એ કલ્પનાનો નાશ કરવાનો છે. સંયોગમાં એક ક્ષેત્રે હોવા છતાં પણ પોતાના સ્વરૂપનો ત્યાગ કોઈ પદાર્થે કર્યો નથી. સૌ પોતપોતાના સ્વરૂપે રહ્યા છે. પણ જીવ કર્મ સંયોગે જે પરિસ્થિતિ ઊભી થાય છે પોતાને એ રૂપે કલ્પી લે છે હંમેશને માટે. એ રૂપે અનિત્યતામાં નિત્યતા એને સ્થપાઈ જાય છે. કેમ કે સ્વરૂપે નિત્ય છે ને, એટલે અનિત્યતામાં નિત્યતા સ્થપાઈ જાય છે. સ્વરૂપે સુખ સ્વરૂપ હોવાથી અન્ય પદાર્થમાં પણ સુખની કલ્પના કરી બેસે છે. સ્વરૂપે જ્ઞાન સ્વરૂપે હોવા છતાં જ્ઞાન બહારથી થાય છે એવી કલ્પના એને થાય છે. કે પુસ્તક વાંચું તો એનું જ્ઞાન થાય છે, ટીવી જોઉં તો એનું જ્ઞાન થાય છે, સંસારની જે કળા શીખું એમાં જ્ઞાન તો બહારથી થાય છે, જ્ઞાન અંદરથી થાય છે. એમ ઉલટી કલ્પનાથી ઉલટી માન્યતા ઊભી થાય છે. એક જગ્યાએ કૃપાળુદેવે લખ્યું છે, અસત્યનો આગ્રહ થાય એવી જગતની રચના છે. કેવી છે આ જગતની રચના? જ એવી છે કે અસત્યનો જીવને આગ્રહ થાય, અને અસત્યનો આગ્રહ થાય એટલે મૂળ સ્વરૂપ એ સમજવું કે અનુભવવું એ કઠણ પડે. સમજવું પણ પહેલાં કઠણ પડે ને સમજે તો પછી અનુભવવું કઠણ પડે છે. કેમ કે એટલો આગ્રહ થઈ ચૂક્યો છે. માન્યતામાં શક્તિની પર્યાય હોવાથી, માન્યતા પોતે શ્રદ્ધા ગુણની શ્રદ્ધા શક્તિની પર્યાય હોવાથી, અને પૂરાપૂરી શક્તિથી પરિણમન કરતી હોવાથી, ઊંધી માન્યતામાં પણ શક્તિ અને બળ ઘણું છે, અને સવળી માન્યતામાં પણ શક્તિ અને બળ ઘણું છે. બેના દ્રષ્ટાંત એવા છે કે સત્સંગ યોગે શાસ્ત્રથી સાચી વાત સમજે તો પણ માન્યતા બદલવી એક બીજી વાત થઈ પડે છે. શુભ રાગ થાય આત્મકલ્યાણનો તો પણ માન્યતા બદલાતી નથી. સાચું સમજાય પણ સ્વલક્ષી ન હોય તો પણ માન્યતા બદલાતી નથી. આ પડે પણ પરલક્ષ આ પડે છે. સ્વલક્ષે આ પડે તો બદલાઈ જાય, પરલક્ષે આ પડે તો એ જ્ઞાન પણ નિષ્ફળ જાય છે, રાગ પણ નિષ્ફળ જાય છે, વિકલ્પ પણ નિષ્ફળ જાય છે. એને ઉથલાવવા ઉલટી માન્યતાને ઉછલાવીને સ્મૃતિ કરવાનું બળ સ્વલક્ષી જ્ઞાનમાં છે, સ્વલક્ષી સમજણમાં છે, બીજે ક્યાંય નથી. તો કે છે કે ઉલટી માન્યતા પણ ઘણી જોરદાર હોવાથી હું સંગ વાળો છું એ માન્યતા તોડવી જીવને પરસેવા ઉતરે છે. સમ્યક દર્શન થતાં જ સૌળી માન્યતા થાય છે એ પહેલાં મુમુક્ષુની ભૂમિકામાં ઢીલી પડે છે, કમજોર થાય છે, અને તેથી એ ઉપશમ થઈને દબાઈ જાય છે. અને ઉપશમ સમ્યક દર્શન પહેલું પ્રગટે છે ત્યારે સૌળી શ્રદ્ધા સમ્યક્ત્વ સમ્યક શ્રદ્ધા પ્રગટ થાય છે. એનું બળ એટલું બધું છે કે સાતમી નારકીમાં પણ એ શ્રદ્ધા પ્રગટ થઈ હોય, શુદ્ધોપયોગના કાળમાં પ્રગટ થાય, ત્યારે સાતમી નારકીની વેદનાનું ઉલ્લંઘન કરી જાય અને એ ઉલ્લંઘન કરીને પોતાના આનંદના અનુભવના ઘૂંટડા પીએ. ક્યારે? સાતમી નારકીની વેદના ચાલુ હોય ત્યારે. એટલી શક્તિ સૌળી માન્યતામાં છે અને અવળી માન્યતામાં પણ એટલી શક્તિ છે કે તીર્થંકર સામે પ્રત્યક્ષ ઉપદેશ દેતા હોય તો આ ન માને તો ન માને. ગુરુદેવની ભાષામાં એમ કહેતા કે આ ભણનો દીકરો માનતો નથી, સુભટ છે, ઉલટો સુભટ છે. એ શક્તિ છે. એ સંઘની કલ્પનાની નિવૃત્તિ કરવી જોઈએ તો સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે. એટલે શું આવી વાત કે પોતે ક્યાં ઊભો છે કે ઉલટી કલ્પનામાં. સંઘવાળો માયનો છે એટલે જ્યાં ઊભો છે ત્યાંથી એને છોડવો. ગાંઠ તો ત્યાં પડી છે ને, મિથ્યાત્ની ગાંઠ ક્યાં પડી છે દર્શનમોની? સંઘવાળો માયનો છે ત્યાં. એટલે કૃપાળુદેવે ચારે પ્રતિબંધ છોડવાની વાત એટલા માટે કરી છે કે તું અહીંયા તારી ગ્રંથિ બંધાય છે ત્યાંથી છોડ, તો જ્યાં બંધાય છે ત્યાંથી છોડ. ગાંઠ ક્યાંક હોય ને છોડે ક્યાંક, જેમ કે બંધાતો અહીંયા અને વિકલ્પમાં કાંઈ ને કાંઈ વાત લઈ લે કે ના ના હું તો અબંધ સ્વભાવી છું, હું તો શુદ્ધ આત્મા છું, હું તો જ્ઞાયક તત્વ છું, ઓળખાણ વગર તો બધું નકામું છે, નિર્ણય વગર તો બધું નકામું, વિકલ્પે ચડવા જેવું થાય. કેમ કે આટલી મહેનત કરીને સીએ થયા, એ કલ્પના કેટલી દ્રઢ થઈ હોય. પણ એમાં શું લીધું છે? હું શરીર વાળો છું, ફલાણો મનુષ્ય છું, બાળપણથી હું આટલો મોટો થયો, ભણ્યો ને મેં આટલી ડિગ્રી મેળવી, એ બધું એની અંદર ઇન્ક્લુડ છે. હું એક આત્મા છું એમ લઈએ ત્યાં વાત પૂરી થઈ જાય છે. હું તો જીવ છું, જીવને મૂળી બીજું શું, જીવને જીવ સિવાય બીજું શું હોઈ શકે? અને જીવ જો અજીવનો સ્વામી થાય તો પોતે અજીવ જેવો થઈ જાય. એમ સમજીને એ કલ્પનાની નિવૃત્તિ કરવાનો જે ક્રમ છે, પ્રોસેસ છે, ત્યાંથી ચાલુ કરવું જોઈએ. સંઘની નિવૃત્તિ એ સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે, માટે તે કલ્પના કેવી રીતે નિવૃત્ત થાય યથાર્થ પ્રકારે એ પ્રકાર સમજીને અંગીકાર કરવો રહ્યો. એ જ માટે, એટલા માટે સંઘની કલ્પનાની નિવૃત્તિ માટે જ સર્વ તીર્થંકર આદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે કે જેના અંગે સર્વ આત્મસાધન રહ્યા છે. શું કીધું? કે સંઘનો પ્રતિપક્ષ શું? અસંગપણું. સંઘથી વિરુદ્ધ શું? કે અસંગપણું. તમે કુટુંબ વાળો માન્યો તો લાવ કુટુંબ છોડી દો, શરીર તો છોડી શકતો નથી પણ બીજા સંયોગો છોડી દેશે માણસ, તો કે એમ નહીં, એ ના પાડશે. પછી આ તો પહેલાં એક વાત સીધી લીધી કે સંઘથી વિરુદ્ધ અસંગપણું છે, અને જો જીવ અસંગ દશામાં આવે તો જેટલા કોઈ સાધનો કયા છે એ બધા એના માટે જ, કે અસંગ થવા માટે જ કયા છે, અસંગ દશા કેળવવા માટે જ એ બધા સાધનો કયા છે, પણ એ સાધનોનો બરાબર સદુપયોગ કરતા આવડવું જોઈએ. એમ સીધી તો અસંગ દશા આવવાની નથી એમ કહેશે. સર્વ જિનાગમમાં કહેલા વચનો એકમાત્ર અસંગપણામાં જ સમાય છે, એટલે અસંગપણું કહેવામાં, અસંગપણું કેળવવા માટે જ બધો ઉપદેશ છે. જિનાગમમાં જેટલો ઉપદેશ છે, સિદ્ધાંત બોધ છે અને ઉપદેશ બોધ છે, એ અસંગપણું થવા અર્થે છે. કેમ કે તે અર્થે જ તે સર્વ વચનો કયા છે, એ બધાનો આશય કેન્દ્રસ્થાન તો આ છે કે અસંગ દશામાં આવવું, સંઘ હોવા છતાં અસંગ દશામાં આવવું. કોઈ જિનાગમમાં કેટલી 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 વાતો છે, એક પરમાણુની પણ વાત કરી છે, એક પરમાણુથી માંડીને અનંત પરમાણુનો પિંડ જે મહાપિંડ 14 રાજલોક એની પણ વાત કરી છે, એક પરમાણુની પણ ચર્ચા કરી છે અને આખા 14 બ્રહ્માંડની પણ ચર્ચા જિનાગમમાં કરી છે. એક મિશોન્મિષથી એટલે આંખનો પલકારો લાગે ત્યાંથી માંડીને શૈલેષી અવસ્થા, એટલે શૈલ એટલે પર્વત, શૈલનો ઈશ એટલે સૌથી મોટો પર્વત હિમાલયને શૈલેષ કહેવાય છે, અને અડોલ હોવાથી એવી અવસ્થાને શૈલેષી અવસ્થા કહે છે. 12મા ગુણ સ્થાનને શૈલેષીકરણ નામ આપ્યું છે. શું અડોલ અવસ્થા, કોઈ પણ પરિસ્થિતિમાં વિચલિત ન થાય પરિણામ. તો વિચલિતપણું એક આંખના પલકારાથી લઈને, આંખના પલકારાની વાત શું કરવા લીધી ખબર છે, ધ્યાન કરતા હોય એને ખ્યાલ આવે છે. ધ્યાન જો યથાર્થ પ્રકારે થાય તો મેષોન્મેષની ક્રિયા ઓછી થઈ જાય છે, ચંચળતા ઘટે છે ને, ચંચળતા વધારે હોય એટલા પલકારા પણ વધારે લાગે, ચંચળતા ઘટે એટલા પલકારા પણ ઓછા થાય. એની ચર્ચાથી માંડી એને ઠેઠ સર્વોત્કૃષ્ટ ધ્યાન, શુક્લ ધ્યાન 12મા 13મા ગુણ સ્થાને હોય એની ચર્ચા પણ જિનાગમમાં કરી છે. એ બધું વર્ણન કર્યું છે તે એ જ અસંગતા સમજાવવાને અર્થે એ બધું વર્ણન છે. પરમાણુનું વર્ણન, 14 બ્રહ્માંડનું વર્ણન, આંખના પલકારાની વાત, એની પાછળ કારણ કાર્ય શું અને શુક્લ ધ્યાન કેવી રીતે થાય, આ બધી વાતો અસંગ દશા સમજાવવા માટે જ કરી છે. કેમ કે જીવ સંઘના યોગે ભૂલ્યો છે, એ ભૂલ ક્યારે મટે, અસંગ દશામાં આવે ત્યારે. સર્વભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે. ગીતામાં તો એવું આવે, ગાયના શિંગડા ઉપર રાયનો દાણો જેટલી વાર સ્થિર રહે, સ્થિર્ય જ નહીં, કેમ કે બે ગોળ છે અને બે લીસા છે, ખરબચડો હોય તો હજી ક્યાંક રહીએ, જેટલી વાર સ્થિર રહીએ એટલી વાર પરમાત્મામાં જો મન લીન થાય, સ્થિર થાય, તો જીવનો મોક્ષ થઈ જાય. એ બધું ત્યાં આવે છે એમાં. શું એ લોકો પણ ધ્યાન ને એકાગ્રતા મન માને છે ને, એમાં પરમાત્માને લીધે છે, આપણે સ્વરૂપને પરમાત્મા પરમાત્મા કહીએ છીએ, એ લોકો કોઈ અન્ય વ્યક્તિને પરમાત્મા માનીને ત્યાં એકાગ્રતા કરવાનું કહે છે. કહેવાનો આશય એ છે કે એ લોકો પણ બહુ દુષ્કર છે એમ કે છે.
એક
હા, ત્રણ લોકને વશ કરવા કરતા પણ એક સમય સ્વરૂપમાં સ્થિર થવું એ વધારે વિકટ છે, ઘણું વિકટ છે એમ લીધું છે. એનો અર્થ શું? કે આ જીવના અભિપ્રાયમાં ત્રણેય લોકનો પરિગ્રહ કરવાનો ભાવ પડેલો છે અને ત્યાંથી એને હંકેલો કરવાનો છે. કોઈને ઓછું નથી જોઈતો, કોઈને ઓછું નથી જોતું. અરે ત્રણ લોક તો એક ઈચ્છાના આકાશમાં રાયના દાણા જેટલો છે, એટલી બધી ઈચ્છાનું સ્વરૂપ ભયંકર ને વિકરાળ છે. એક વખત ત્રણ લોક એના ઘરે થઈ જાય ને, થાય તો નહીં પણ થઈ જાય ને, તો એને ઓછું જ પડે. ઈચ્છાનો ભડકો આવડો મોટો છે, બધું સ્વાહ કરી જાય, ત્રણ લોકને સ્વાહ કરી જાય. મિથ્યા દ્રષ્ટિ જીવની એક ઈચ્છા ને ભગવાને આવી જોઈ છે, કેવળ જ્ઞાનમાં આવી જોઈ છે. હવે એના પ્રમાણમાં એને બહુ ઓછું મળે છે તો એની અપેક્ષા વૃત્તિ મટે ક્યાંથી ને એનું દુઃખ જાય ક્યાંથી? કોઈ રીતે કોઈ સંસારી જીવ સુખી થાય ને સુખી હોય એ વાત સ્વપ્ન પણ માનવા જેવી નથી. કેમ કે પરિસ્થિતિ જ આખી ઉલટી છે જીવની, સંસારી જીવની સ્થિતિ જ ઉલટી છે. એવી સ્થિતિમાંથી અસંગ પણ થવું માત્ર વાત છે. અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. નિરાશ્રયપણે એટલે સત્સંગ વગર, સત્સંગના આશ્રય વગર અસંગ દશામાં આવવું એ તો સંભવિત જ દેખાતું નથી. જોકે જીવ સ્વરૂપમાં સ્થિર થાય છે એ પોતાની તાકાતથી થાય છે, પણ એ તાકાતની ખીલવટ કરવી એ વાત બીજા પ્રકારે છે. એમાં વચ્ચે સદગુરુ અને સત્સંગનો આશ્રય અનિવાર્ય છે. એવો એક પણ જીવ હજી સુધી સિદ્ધ થયો નથી, થશે નહીં, થતો નથી, કે જેને સત્સંગ સદગુરુ ન મળ્યા હોય અને એ પોતાને ઉપાદાનથી સિદ્ધ થઈ ગયો હોય કે સમ્યક દર્શન પામી ગયો હોય. ન ભૂતો ન ભવિષ્યતિ, વસ્તુ સ્થિતિ છે. એહી અનાદિ સ્થિતિ, પાવે નહીં ગુરુ ગમ વિના એહી અનાદિ સ્થિતિ. એમ અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કહ્યો છે. સાધન નો લીધો, અહીંયા આધાર શબ્દ લીધો, સત્સંગને એનો આધાર કયો છે. સત્સંગના આધારે એ અસંગ દશાને પામશે, સીધે સીધો કોઈ અસંગ દશાને પામે એવું બનતું નથી. કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે, અનંત જીવોને સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું ઉત્પન્ન થયું છે, પણ એ સત્સંગના યોગે જ થયું છે, બીજી રીતે કોઈને થયું નથી. મહાવીરજીમાં આપણે શિબિર ચાલી ગઈ ને, ત્યારે ઇન્દોરથી એક વિદ્વાન બેન આવ્યા હતા, વિદુષી કહેવાય એને, વિદ્વાનને, વિદ્વાન બેનને ચંદ્રિકાબેન હતા. તો પછી એક દિવસ કે તમારી સાથે બેસવું છે એટલે મારા રૂમ ઉપર આવ્યા, એને એના હસબન્ડ બે આવ્યા, વ્રત બે વ્રત પેલા બેને વ્રત હતા, અને માજી માજી આપણે તો એને માજી જ કહેતા હતા, અને એના હસબન્ડ બી ખૂબ વ્રત હતા, પણ એ સામાન્ય માણસ હતા. એ આ બેન જરા ઘણું મારા હતા અને ઉઘાડવાળા હતા, બોલતા હતા ઘણું, ચાલુ સજામાં બહુ બોલતા હતા. પછી કે તમારી વાતમાં સત્સંગની વાત બહુ આવે છે, આ વાત મને કંઈ બરાબર લાગી નથી એટલે હું ચર્ચા કરવા આવી છું. તો આમાં તો થોડું નિમિત્તાધીન પણ થાય, પરાધીન પણ થાય, જીવની બુદ્ધિ માં ઉપાદાનની શક્તિ આમ થાય તેમ થાય. મૂળ દિગંબર છો ને આપતો, તો હા અમે તો મૂળ દિગંબર ઇન્દોરના હતા, ઇન્દોરમાં દિગંબરની વસ્તી ગણ મૂળ દિગંબર હતા. તમારા સંપ્રદાયમાં તો આ વાત છે નહીં. અત્યારે જે આ વાત ચાલે છે ગુરુદેવને માનતા હતા અને ગુરુદેવની પદ્ધતિને એ બધું એને સ્વીકાર્યું હતું. તમારા સંપ્રદાયમાં તો આ પદ્ધતિ છે નહીં, ભલે તમે દિગંબર છો, તો પછી તમે આ લાઈનમાં કેવી રીતે આવી ગયા? તો કે બાબુભાઈ આવ્યા હતા ફતેપુરવાળા અને એમનું મેં વ્યાખ્યાન સાંભળ્યું, ત્યાર પછી હું આ લાઈનમાં આવ્યો છું. તો એ બી સત્સંગ થયો કે શું થયો આ લાઈનમાં આવવા માટે? તમને શું કારણ બન્યું? એ સત્સંગનું કારણ બન્યું કે બીજું કાંઈ થક ના, એ જ કારણ બન્યું છે. પોતે ભૂલી ગયા છે કે હું સત્સંગ યોગ્ય, તમારી હજી આ ટ્રેક બદલાની છે. ટ્રેક એટલે બહારની ટ્રેક, હું અંદરની ટ્રેકનો સવાલ નથી. પણ જે સંપ્રદાયમાં રૂઢિરિવાજની પરિસ્થિતિ ચાલે છે એનાથી આ તત્વજ્ઞાન કંઈક બીજી લાઈનનું છે અને આની અંદરથી કંઈક નીકળે એવું છે. માટે આપણે આ આને અનુસરણ કરીએ. એ ક્યાંથી આવ્યું? કે સત્સંગના યોગે આવ્યું. તમને પણ સત્સંગનો જ ઉપકાર છે, ભૂલશો નહીં તમે. વાતો બરાબર છે, કોઈને ન થાય કીધું. જીવ અવળે રસ્તે અનાદિનો ચાલે છે અને ચાલ્યો છે, સવળે રસ્તે આવવા એને કોઈ કહેનાર જોઈએ એ સિવાય રસ્તો બદલે એવું કોઈ રીતે સંભવિત જ નથી. એમ વિચારીને શ્રી તીર્થંકરે, આ તો તીર્થંકરની વાત છે, તીર્થંકર ભગવાન નહોતા જાણતા કે ઉપાદાનમાં કેટલી શક્તિ છે, તો સત્સંગનો આધાર કહી દીધો. એ તીર્થંકર ભગવાનને ખબર નહોતી કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે, એ સિવાય બીજી રીતે કોઈને થઈ જ ન શકે. ભયંકર રોગ થયો હોય શરીરનો અને શરીર વિજ્ઞાનની કાંઈ ખબર ન પડતી હોય, એ એમ કે હું મારી મેળ મળે દવા કરીને મટાડીશ, હા મરી જાય. અને કયા કારણે મર્યો? કે એની મૂર્ખતાને કારણે મર્યો. સ્પષ્ટ વાત છે, આ ભવરોગી એથી ભયંકર છે. શરીરના કોઈ પણ ભયંકર રોગ કરતા આ ભવરોગ ઘણો ભયંકર છે. અને એ રોગમાંથી સંપૂર્ણ તંદુરસ્તી મેળવવા માટે જીવને એનો ઉપાય પકડવાય. કેટલી વસ્તુ આડી આવે છે એ તો એ ઉપાય કરવા જાય ત્યારે જ એને ખબર પડે કે મેં કેટલા આડા લાકડા નાખ્યા છે અને મારે આ બધા કોરે કરવા પડશે, પછી મને હું જ એવું છે. એ તો ઉપાય કરવા જાય ત્યારે જ સમજણ પડે. એ બધી આંટી ઘૂંટીમાંથી નીકળવું એ સત્સંગ વિના કોઈ રીતે સંભવિત નથી. કલકત્તા જેવા શહેરમાં વગર સરનામે અને વગર પૂછે ધાર્ય સ્થળે પહોંચી જવું કેવી રીતે પહોંચાઈ ગયો? કેટલા રસ્તા, કેટલી ગલી કૂંચી, કેટલો એરિયા મોટો, હાવ નવો માણસ આવ્યો હોય ને એની પાસે સરનામું ન હોય અને એ કોઈ પૂછવાય માગતો નહીં કે મારે કોના ઘરે જવું છે, ક્યાં જવું છે, શું થાય ગયો? રખડી રખડીને પૂરો થઈ જાય ત્યાં સુધી ક્યાંય પતો લાગે નહીં. કેમ કે ઘર ઘરે જઈને પૂછે, આ નેમિચંદભાઈનું ઘર? તો કે ના બાજુ. આ નેમિચંદભાઈનું ઘર? તો કે નહીં. તો આ નેમિચંદભાઈનું ઘર? કે મારે તો નેમિચંદભાઈના ઘરે જવું, એટલી જ ખબર. ક્યાં સરનામું છે મને ખબર નહીં, કયો રોડ છે મને ખબર, કયો એરિયા છે ખબર નહીં. ત્યાં વળી કોઈ આપણે આ નેમિચંદભાઈનું ઘર? તો કે નેમિચંદના ફાધર ફલાણા ફલાણાને સગા ફલ. તો કે એ નહીં, આ બીજા જ છે, થઈ રહ્યું. એ બધી મહેનત માથે પડી આવું બધું થાય. કાંઈક પકડી બેસે ધર્મના ક્ષેત્રમાં, આવે પોતાની મેળે કરવા જાય, કાંઈક બીજું પકડી બેસે ને વળી પાછો પાછો ગડબડ થઈને નીકળવું પડે. આ રીતે જીવને અસંગ સામાપણ, સત્સંગ સિવાય બીજો કોઈ આધાર નથી. જો પાછો સાધનમાં ભક્તિ વૈરાગ્ય શું અને બધી ઘણી વાતો છે ધર્મ સાધનની અંદર, ધ્યાન શું, છતાંય સત્સંગને જ લીધો, બીજાને લીધો એનું શું કારણ? વિચારવા યોગ્ય વાત છે. એમને કીધું કે તું પહેલાં ભક્તિ કરી નાખે, આ તો તું બધો ત્યાગ કરજે, વૈરાગ કરજે, તું ધ્યાનમાં બેસી જજે, શું તું ફલાણું શાસ્ત્ર વાંચજે, કોઈ ક્રિયા, કોઈ જ્ઞાન, કોઈ ભક્તિ, કોઈ વાત ન લીધી, બધા સાધન છે કે કહેવાય, ધર્મ સાધન જ કહેવાય છે. પણ સત્સંગને જ મુખ્ય સાધન કહ્યું છે એમ કહેવા પાછળ કહેનારનો અનુભવ કામ કરે છે. કૃપાદેવને જાતિ સ્મરણ જ્ઞાન હતું, પૂર્વભવમાં સત્સંગનો આશ્રય કર્યા વિના ઘણો પરિશ્રમ કરીને ઘણા સાધન કરી ચૂકેલા. એટલે લીખું કે યમ નિયમ સંયમ આપ કયો પુનિ ત્યાગ વિરાગ અથા ગયો, એ બધો અનુભવની વાતો લખી છે. કેમ કે અન્ય પત્રમાં કહે છે, સત્સંગ જેવું આત્મકલ્યાણનું બીજું સાધન અમે જોયું નથી, જાણ્યું નથી અને અનુભવ્યું નથી. એટલે એના ઉપર સ્પેશિયલ આ એક પત્ર લખ્યો છે. આગળ મોક્ષમાળામાં તો એક પાઠ લખ્યો છે અને અનેક પત્રોમાં સત્સંગની વાતો તો પોતે કરતા જ આવ્યા છે. આમાં પાછો સ્પેશિયલ સબ્જેક્ટ જ એ લીધો છે અમે. એવું એટલા માટે એ વાત વિચારવા જેવી છે કે કોઈ જીવ બીજા સાધને લાગી ન જાય અને ખોટો સમય શક્તિનો ખર્ચ કરે નહીં, ખોટો ખર્ચો ન થાય. મોટા મોટો સાધન છે સત્સંગ સિવાય સુવિચારણામાં આવી જ ન શકે, શું એ બહુ સ્પષ્ટ વાત છે. સત્સંગમાં પણ યથાર્થ સત્સંગ, કેવો યથાર્થ સત્સંગ, તે એવો યથાર્થ સત્સંગ કે જે મુમુક્ષુ જે ભૂમિકામાં ઊભો હોય તેને તે ભૂમિકાનું માર્ગદર્શન મળે. તો હજારો વાત છે આની અંદર. આ તો સમુદ્ર જેવી ચીજ છે, ઉપદેશનો પાર નથી. પણ પોતાને લાગુ પડે એવી વાત સમજવા માટે પણ એની ચર્ચા કરતા ગળાય ગળાયને ચોખ્ખી થાય ત્યારે ખ્યાલ આવે બરાબર છે, આમ આમ લેવાય, આમ ન લેવાય ને આમ લેવાય. એવો યથાર્થ સત્સંગ આ વિશ્વમાં મળવો બહુ દુર્લભ છે, બહુ દુર્લભ છે, અતિ દુર્લભ છે અને તેથી તેનું મૂલ્ય ઘણું છે. બાકી તો માણસો ભેગા થાય, કોઈ શાસ્ત્ર વાંચે, કોઈ કાંઈ ચર્ચા કરે, કોઈ કાંઈ કાંઈ ગાથા લઈ લે, કોઈ કાંઈ વિષય કરે, એમને એમ ચાલે, બધે ચાલે છે, ગામે ગામ ચાલે છે. સૌ એમ માને છે કે આપણે સત્સંગ કરીએ છીએ, રિઝલ્ટ માઇનસમાં આવે છે, ઝીરોમાં નથી આવતું, રિઝલ્ટ માઇનસમાં આવે છે. આ પરિસ્થિતિ સ્પષ્ટ છે. તે સત્સંગ પણ એટલે આવો યથાર્થ સત્સંગ પણ જીવને ઘણીવાર પ્રાપ્ત થવા છતાં ફળવાન થયો નથી એમ શ્રી વિતરાગે થયું. એક તો સત્સંગ મળવો મુશ્કેલ, ચોથા આરામાં દુર્લભ, અત્યારે તો દુર્લભથી દુર્લભ વસ્તુ છે, ચોથા આરામાં દુર્લભ કયો છે. નહીંતર ચોથા આરાની અંદર બહુ ધર્મમય વાતાવરણ, માહોલ ઘણું ધર્મમય હોય છે, ધર્મક્ષેત્ર જ કહેવાય છે, ધર્મકાળ કહેવાય છે. હા, કુટુંબ કુટુંબે એ કુટુંબમાંથી વધારે હોય, શું ટોળા મળે, સમસુરણમાં જાવ તો તમને સમ્યક દ્રષ્ટિના ટોળા મળે. હા, ધર્મક્ષેત્ર, ધર્મદ્રવ્ય, ધર્મકાળ એ બધું ચોથા આરામાં મહાવિદ્ય ક્ષેત્રમાં હોય છે અને એ બધું અનંતવાળા જીવને મળ્યું છે, છતાં એ સફળ નથી થયો એવું પણ બન્યું છે અને એ પુરાવો છે, વર્તમાન સ્થિતિ એનો પુરાવો છે એમ શ્રી વિતરાગે કહ્યું છે. અને ન કહ્યું હોય તો વર્તમાન પુરાવાથી એ સાબિત થાય છે. એમ શ્રી વિતરાગે કહ્યું છે. કેમ કે તે સત્સંગને ઓળખી, જુઓ શું લીધું, સત્સંગને પરક કરવી પડે છે, યથાર્થ સત્સંગ છે કે નહીં એની પરક કરવી પડે છે, તેને ઓળખી અને આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી. આ પ્રાયોરિટી આવવાનું કારણ આ છે, ઓળખે અને પરમહિતનું કારણ જાણે તો પરમ સ્નેહ ઉપાસે, પણ ઓળખ્યો નથી, પરમ હિતકારી જાણ્યો નથી અને પરમ સ્નેહ ઉપાસ્યો નથી. પહેલી ખામી રહી ઓળખાણની. બીજી ખામી રહી લાઇટલી લેવાની, આમાં શું આપણને રોજ મળે છે, સત્સંગમાં આવવાની ફીસ તો કાંઈ હોતી નથી, સિનેમામાં જાવ તો 10-20 રૂપિયા તમને દે છે, આમાં તો કોઈ પ્રશ્ન જ નથી, કોઈ ફરજિયાત કોઈ વાત જ નથી. જોકે મમત્વ બધેથી ઉઠાડવાની વાત છે, એ ફી મોટી છે, જેટલું જ્યાં જ્યાં મારાપણું છે ત્યાંથી બધેથી મમત્વ ઉઠાવવાની વાત છે, એ ફી બહુ મોટી છે. શું પણ આમ કાંઈ નથી, સીધી ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ વાત ઘણી છે, ડાયરેક્ટ કોઈ વાત નથી. એ સત્સંગને જીવને પરમ હિતકારી જાણ્યો નથી એટલે શું છે, આવે છે સત્સંગમાં એની વાત છે, ઠીક છે. આમ કરતા કરતા કુબદી આપણો નંબર આવી છે, બહુ સારી વાતો આવે છે અને આપણને ગમે એવી વાતો આવે છે, બહુ સાંભળવી ગમે એટલે આપણે તો કલાક બરાબર સાંભળીએ છીએ. માયા કર્ણેન્દ્રિયનો વિષય નથી, પરમ હિતકારી છે, મારા આત્મકલ્યાણનું પરમ હિતનું કારણ છે એટલું અહીંયા ભજન આવે તો જ એની પ્રાયોરિટી આવે, નહીંતર નાના મોટા કારણ મળે, પ્રસંગ ઊભા થાય, ઉદય ઊભા થાય એટલે ફટ સત્સંગને પડતો મૂકી દેશે. જે પરમ હિતકારી છે એને છોડતા વાર નહીં લાગે. સત્પુરુષ નહીં હોય તો સુપાત્ર જીવ હોતા હૈ, સત્સંગ દો જગ્યાએ હોતા હૈ, એક સત્પુરુષ સે હોતા હૈ ઓર એક સુપાત્ર જીવ સે હોતા હૈ. જ્યાં સત્પુરુષ ન હોય સુપાત્ર જીવને આધાર કર્યો છે ત્યાં આધાર સુપાત્ર. આત્મસિદ્ધિમાં ગાથા લીધી છે ગોપાલદેવે, બે જગ્યાએ યથાર્થ સત્સંગ થાય એટલે યથાર્થ સત્સંગ થાય છે કે નહીં એની પરખ આવવી જોઈએ. તો સત્સંગ સે પતા ચલતા હૈ કે કૈસે ચલતા હૈ સત્સંગ, કિસ પ્રકાર સે ચલતા હૈ, કિસ પ્રકાર કા સત્સંગ ચલતા હૈ, સત્સંગ સે ઇસકા પતા ચલતા હૈ. એક વાત કે મેરે પ્રયોજન કી બાત, મેરે પ્રયોજન કા માર્ગદર્શન મુજે મિલતા હૈ કે નહીં મિલતા હૈ, નંબર વન. દૂસરા, જો સત્પુરુષ હોતા હૈ, જો સુપાત્ર જીવ હોતા હૈ તો યોગ્યતાવાન જીવ કો જિસકો આત્મકલ્યાણ કરને કે હિસાબ સે સત્સંગ કરને કો આયા હૈ ઉસકો ઉસ આત્મા પર કુછ ને કુછ અસર પહોંચતી હૈ, તો ઉસકો માલૂમ પડતા હૈ કે યે સત્સંગ મેરા ઉપકારી સત્સંગ હૈ. ઉપકાર ભાવના ઓર ઉપકાર બુદ્ધિ યહાં સે ચાલુ હોતી હૈ, વો અસર સે નાપા જાતા હૈ કે બરાબર હૈ મેરી આત્મા, મેં આત્મકલ્યાણ કે લીએ આયા ઓર વહી વિષય કી પુષ્ટિ, મેરી રુચિ કી પુષ્ટિ, મેરી ભાવના કી પુષ્ટિ યહાં પર હોતી હૈ. ઓર જગે બાત યહી શાસ્ત્ર મેં સે ચલે, યહી ગ્રંથ મેં સે ચલે, રુચિ ઓર ભાવના કી પુષ્ટિ નહીં હોતી હૈ. ક્યો? કે ઉસ પ્રકાર સે જો બાત ચલતી હૈ, ભાવના કા આવિર્ભાવ હોને કા કોઈ પ્રકાર સત્સંગ કરાને વાલે મેં નહીં હોતા, તો નિમિત્ત નિમિત્ત એક સંબંધ ફિલિંગ ટુ ફિલિંગ હોતા હૈ, ફિલિંગ સે ફિલિંગ આતી હૈ, તો યહાં ફિલિંગ હોતી હૈ તો યહાં ફિલિંગ આતી હૈ. ગુરુદેવ પ્રવચન કરતા તો અધ્યાત્મનો રસ એટલો કે રાસ રમાડતા હોય એવું લાગે, હિલોળે ચડે, એમ રાસની અંદર ગરબો હિલોળે ચડે ને, એમ એક કલાક તો હિલોળે ચડી જાય અધ્યાત્મનો રસ, કે કેમ કે એને પોતાને એટલો રસ ઉપજીને એ વાત આપતી હોય, તો એ રસ માટે જે લાલાયત હોય એને રસ ઉપજ્યા વગર રહીએ નહીં. બીજાને ન ઉપજે એને લુખાસનું કારણ છે, એમાં ભક્તાનું કારણ નથી. પણ જે પોતે એના માટે ઈચ્છુક હોય, માનછું હોય, એ જીવને તો આની ફિલિંગ ટુ ફિલિંગની અસર આવ્યા વિના રહે જ નહીં. બહુ સોલિડ વાત છે, સાયન્ટિફિક. બે દ્રવ્યો સર્વથા ભિન્ન હોવા છતાં પણ અને બધા દ્રવ્યો પારિણામિક ભાવે હોવા છતાં પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ પારિણામિક ભાવે છે. આવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ